એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેનું નામ સાંભળીને કદાચ બહુ સામાન્ય લાગે, પણ એના પાઠ ખરેખર ઊંડા છે.
હા, હું પણ સૌનું સ્વાગત કરું છું. પુસ્તક છે એડમિરલ વિલિયમ એચ મેક્રેવનનું મેક યોર બેડ, લિટલ થિંગ્સ ધેટ કેન ચેન્જ યોર લાઈફ એન્ડ મે બી ધ વર્લ્ડ.
અને આજકાલ ખબર છે, જ્યાં બધું જ ફટાફટ અને મોટું કરવાની વાત ચાલે છે, ત્યાં આ પુસ્તક આપણને થોડું રોકાઈને વિચારવા મજબૂર કરે છે. નાની વસ્તુઓ, દૈનિક શિસ્ત,
બરાબર, અને સ્થિતિસ્થાપકતા, આ બધું કેટલું મહત્વનું છે. મને લાગે છે કે આજના સમયમાં આ વિચારો બહુ જ, એમ કહીએ તો, પ્રાસંગિક છે.
સાચી વાત. જીવનના પડકારો તો આવવાના જ, પણ એનો સામનો કેવી રીતે કરવો અને કઈ રીતે એક પોઝિટિવ અસર ઊભી કરવી, એના માટે આ પુસ્તક માર્ગદર્શન આપી શકે છે.
ચોક્કસ. તો શરૂઆત કરીએ લેખકથી જ. એડમિરલ મેક્રેવન વિશે થોડી વાત કરીએ.
હા, બિલકુલ. કોણ છે એડમિરલ વિલિયમ એચ મેક્રેવન? એમની શું ખાસિયત છે કે એમના આ વિચારો આટલા પ્રભાવી બન્યા?
જો, એડમિરલ મેક્રેવન કોઈ સામાન્ય વ્યક્તિ નથી. એ નિવૃત્ત યુએસ નેવી 4-સ્ટાર એડમિરલ છે. એમણે, મતલબ, 37 વર્ષ નેવી સીલ તરીકે સેવા આપી છે.
37 વર્ષ નેવી સીલ, એટલે તો પેલી દુનિયાની સૌથી કઠિન ટ્રેનિંગ ગણાય છે એને.
હા, એ જ. અને એટલું જ નહીં, તેઓ યુએસ સ્પેશિયલ ઓપરેશન્સ કમાન્ડ એટલે કે SOCOM એના કમાન્ડર પણ રહી ચૂક્યા છે.
ઓ, એટલે એમનો અનુભવ કોઈ ઓફિસનો કે પુસ્તકોનો નથી, સીધો જ, જેને કહેવાય ને, યુદ્ધભૂમિનો અને કપરી પરિસ્થિતિઓનો છે. પેલું ઓસામા બિન લાદેનવાળું ઓપરેશન.
હા, ઓપરેશન નેપચ્યુન સ્પિયર, એનું આયોજન અને દેખરેખ પણ એમણે જ સંભાળી હતી. એટલે જ એમનો જે દૃષ્ટિકોણ છે ને, એ બહુ અલગ છે.
કેમ? કઈ રીતે અલગ?
કારણ કે એમના સિદ્ધાંતો કોઈ થિયરી નથી, એ જીવન મરણની સ્થિતિમાં ચકાસાયેલા છે. એમણે પોતાની જાતે અનુભવેલા છે. અને સૌથી મોટી વાત એ છે કે આ લશ્કરી શિસ્ત અને અનુભવોને એમણે એટલી સરળ ભાષામાં રજૂ કર્યા છે કે કોઈ પણ સામાન્ય માણસ એને સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે.
હા, અને આ પુસ્તકનો આઈડિયા પણ એમના એક ભાષણ પરથી આવ્યો છે ને, જે બહુ વાયરલ થયું હતું.
બરાબર. 2014માં યુનિવર્સિટી ઓફ ટેક્સાસમાં એમણે એક પ્રારંભિક ભાષણ આપ્યું હતું. એ એટલું બધું લોકપ્રિય થયું કે પછી એના પરથી જ આ પુસ્તક લખાયું.
રસપ્રદ. ચાલો તો હવે પુસ્તકના મૂળ વિચાર પર આવીએ. એનો મુખ્ય સાર શું છે?
પુસ્તકનો જે કેન્દ્રીય વિચાર છે, એ બહુ સિમ્પલ પણ પાવરફુલ છે. એમ કે જીવનમાં જે મોટી સફળતા કે મોટું પરિવર્તન આવે છે ને,
હા,
એનો પાયો નાની નાની પણ નિયમિત અને શિસ્તબદ્ધ રીતે કરવામાં આવતી ક્રિયાઓમાં રહેલો છે.
એટલે કે જો આપણે રોજિંદા નાના કામ પણ એકદમ ધ્યાનથી, પૂરી નિષ્ઠાથી કરીએ,
બરાબર, તો એનાથી એક પોઝિટિવ મોમેન્ટમ બને છે, એક ગતિ મળે છે, અને એ જ ગતિ આપણને મોટા પડકારો ઝીલવાની તાકાત આપે છે. પેલું કહે છે ને, દુનિયા બદલવી હોય તો શરૂઆત પથારી સરખી કરવાથી કરો.
હા હા, એ જ. લાગે બહુ નાની વાત, પણ એની પાછળનો વિચાર બહુ ગહન છે. સફળતા કોઈ એક મોટા ધડાકાથી નથી આવતી.
ના, બિલકુલ નહીં. સફળતા તો જીવનની પેલી નાની નાની વિગતોમાં તમે કેટલી શ્રેષ્ઠતા લાવો છો એના પર નિર્ભર છે, એની માટેની તમારી પ્રતિબદ્ધતા પર.
તો પુસ્તકનો હેતુ શું છે? કોના માટે છે આ?
હેતુ એ જ છે કે સીલ તાલીમના જે કડવા પણ કિંમતી પાઠ છે, એને સાર્વત્રિક સિદ્ધાંતોમાં ફેરવીને લોકો સમક્ષ મૂકવા, જેથી કોઈ પણ વ્યક્તિ, ભલે એ સ્ટુડન્ટ હોય, પ્રોફેશનલ હોય, લીડર હોય, કે પછી જીવનની મુશ્કેલીઓથી હારી ગયો હોય, એ આ સિદ્ધાંતો અપનાવી શકે.
અને પુસ્તકનું બંધારણ પણ 10 સિદ્ધાંતો પર આધારિત છે, બરાબર? દરેક સિદ્ધાંત એમની ટ્રેનિંગના કોઈ અનુભવ સાથે જોડાયેલો છે.
હા, એ 10 પગથિયા જેવું છે. શરૂઆત પેલી પથારી બનાવવાની વાતથી થાય છે, અને પછી ધીમે ધીમે ટીમવર્ક, હિંમત, નિષ્ફળતામાંથી શીખવું, આશા રાખવી, અને છેલ્લે ક્યારે હાર ન માનવી, ત્યાં સુધી પહોંચે છે.
ચલો તો આ 10 સિદ્ધાંતોની સફર શરૂ કરીએ. પહેલો જ સિદ્ધાંત, જે સૌથી જાણીતો છે, તમારા દિવસની શરૂઆત એક કાર્ય પૂર્ણ કરીને કરો. પથારી બનાવવાની વાત.
હા, સીલ ટ્રેનિંગમાં સવારે ઉઠતાની સાથે જ પથારી એકદમ પરફેક્ટ મિલિટરી સ્ટાન્ડર્ડ મુજબ બનાવવી પડતી. એમાં કોઈ બાંછોડ નહીં.
કેમ? એનું શું મહત્વ?
જુઓ, એ નાનું કામ પૂરું કરતા જ દિવસની શરૂઆતમાં જ તમને એક સિદ્ધિનો અહેસાસ થાય છે. એમ લાગે કે હા, મેં કંઈક બરાબર કર્યું. એનાથી એક સ્ટેન્ડર્ડ સેટ થાય છે, શિસ્ત આવે છે અને નાની વિગતો પર ધ્યાન આપવાની ટેવ પડે છે.
અને પેલી વાત પણ મને ગમી કે જો દિવસ ખરાબ ગયો હોય તો સાંજે ઘરે પાછા ફરો ત્યારે પેલી સરસ રીતે બનાવેલી પથારી જોઈને પણ થોડું સારું લાગે કે ચલો આ એક કામ તો બરાબર થયું હતું.
ચોક્કસ, એક નાની જીત જેવો. આ નાની શિસ્ત પછી મોટી બાબતોમાં પણ મદદ કરે છે. હવે બીજો સિદ્ધાંત લઈએ, તમે એકલા આગળ વધી શકતા નથી.
ટીમવર્ક.
બરાબર, ટીમવર્ક. મેક્રેવેન પેલી નાની રબર બોટ IBS નું ઉદાહરણ આપે છે. ટ્રેનિંગમાં 7 જણની ટીમ હોય અને એમણે સાથે મળીને એ બોટને દરિયાના મોજા સામે અને બીજી ઘણી મુશ્કેલીઓમાંથી પસાર કરવાની હોય.
અને જો એક જણ પણ થાકી જાય કે ભૂલ કરે
તો આખી ટીમની સ્પીડ ઘટી જાય. ક્યારેક ટીમ ડૂબી પણ જાય. એટલે જ કહે છે કે જીવનના દરિયામાં પણ તમારે એક ક્રૂની જરૂર પડે છે. મિત્રો, કુટુંબ, સહકાર્યકરો, એમની મદદ લેવી પડે, એમને મદદ કરવી પડે. તમારી સફળતા તમારી ટીમ સાથે જોડાયેલી છે.
સાચી વાત. આપણે ગમે તેટલા સક્ષમ હોઈએ પણ ક્યાંક ને ક્યાંક બીજાની જરૂર પડે જ છે. હવે ત્રીજો સિદ્ધાંત, ફક્ત તમારા હૃદયનું કદ મહત્વનું છે. આ થોડું અલગ છે.
હા, આ શારીરિક દેખાવ કે કદ કરતાં તમારી આંતરિક શક્તિ, તમારા નિશ્ચય અને હિંમત પર ભાર મૂકે છે. મેક્રેવેન એમની ટ્રેનિંગની મંચકિન ક્રૂની વાત કરે છે.
મંચકિન ક્રૂ એટલે
જે તાલીમાર્થીઓની ઊંચાઈ ઓછી હતી, કદ નાનું હતું, એમની ટુકડી. બધા એમને નબળા ગણતા, પણ એમનો જુસ્સો અને ટીમવર્ક એટલું જોરદાર હતું કે ઘણીવાર એ લોકો મોટી ટીમો કરતા પણ સારું પરફોર્મ કરતા. તરવાની કસોટીમાં પણ એમણે બધાને હરાવી દીધા હતા.
ઓહ, એટલે બોધ એ છે કે લોકોને એમના દેખાવ પરથી નહીં પણ એમની અંદરની તાકાત, જુસ્સો અને ચારિત્રથી માપવા જોઈએ.
બરાબર, અને પોતાની જાતને પણ. હવે ચોથો સિદ્ધાંત, જે કદાચ સાંભળવામાં થોડો કડવો લાગશે. જીવન અન્યાયી છે, આગળ વધો.
આ થોડું અઘરું છે સ્વીકારવું.
છે, પણ વાસ્તવિકતા છે. મેક્રેવન શુગર કુકી સજાનું ઉદાહરણ આપે છે. સીલ ટ્રેનિંગમાં ક્યારેક કોઈ નાની ભૂળ માટે અથવા ક્યારેક તો કોઈ કારણ વગર જ ઇન્સ્ટ્રક્ટર તાલીમાર્થીને દરિયાના ઠંડા પાણીમાં ભીંજાઈને પછી રેતીમાં આળોટવાનું કહે.
ઓહ બાપરે, આખા શરીરે રેતી ચોંટી જાય.
હા, અને પછી આખો દિવસ એ ભીના ખૂંચતા કપડામાં જ બધી કસરતો કરવાની. ખૂબ જ અકળામણ થાય, અન્યાયી લાગે, પણ મેક્રેવન કહે છે કે જીવનમાં પણ આવું બની શકે. અન્યાય થાય, દુર્ભાગ્ય આવે
તો શું કરવાનું? ફરિયાદ કરવાની?
ના, એ કહે છે કે ફરિયાદ કરવામાં કે મારી સાથે જ કેમ આવું થયું, એવા વિચારોમાં શક્તિ વેડફવાને બદલે પરિસ્થિતિ સ્વીકારો અને ડ્રાઈવ ઓન, એટલે કે તમારો પ્રયત્ન ચાલુ રાખો, આગળ વધો. આ સ્થિતિસ્થાપકતા કેળવવાનો પાઠ છે.
સ્વીકારને આગળ વધવું, આ જ વાત પાંચમા સિદ્ધાંત સાથે પણ જોડાય છે. નિષ્ફળતા તમને વધુ મજબૂત બનાવી શકે છે.
ચોક્કસ. સીલ ટ્રેનિંગમાં ધ સર્કસ કરીને એક વસ્તુ હતી. જો કોઈ તાલીમાર્થી કોઈ કસોટીમાં ફેલ થાય તો એને સજા તરીકે એક્સ્ટ્રા બહુ જ આકરી કસરતો કરવી પડતી. એને સર્કસ કહેતા.
એટલે નિષ્ફળતાની સજા.
હા, પણ મેક્રેવનનું અવલોકન એ હતું કે જે લોકો વારંવાર સર્કસમાં જતા, એટલે કે વારંવાર નિષ્ફળ થતા, એ લોકો શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનીને બહાર આવતા. નિષ્ફળતા એમને તોડતી નહોતી પણ વધુ સક્ષમ બનાવતી હતી.
એટલે નિષ્ફળતાથી ડરવાની જરૂર નથી, એ તો શીખવાની તક છે. એ આપણને વધુ મજબૂત બનાવે છે.
બરાબર, નિષ્ફળતા એ અંત નથી પણ વિકાસનો એક ભાગ છે. આ બંને સિદ્ધાંતો, ચોથો અને પાંચમો, ખરેખર જીવનની કઠિનાઈઓનો સામનો કરવા માટેની માનસિકતા તૈયાર કરે છે.
હવે છઠ્ઠા સિદ્ધાંત પર આવીએ. આ હિંમત વિશે છે. તમારે હિંમતભેર પ્રયાસ કરવો જ જોઈએ.
આ વાત છે ગણતરીપૂર્વકના જોખમ લેવાની. સેફ રમવાથી સામાન્ય પરિણામો મળે છે. મેક્રેવન સ્લાઇડ ફોર લાઈફનું ઉદાહરણ આપે છે.
એ શું હતું?
એક ઊંચા ટાવર પરથી નીચે બાંધેલા દોરડા પર સરકીને જવાનું હોય. મોટાભાગના લોકો પગ નીચે રાખીને ધીમે ધીમે સરકતા, પણ એક તાલીમાર્થીએ રેકોર્ડ તોડવો હતો. એણે માથું નીચે રાખીને એકદમ ઝડપથી સરકવાનું જોખમ લીધું.
અને સફળ થયો?
હા, એણે રેકોર્ડ તોડી નાખ્યો. કહેવાનો મતલબ એ છે કે જો કંઈક અસાધારણ પ્રાપ્ત કરવું હોય તો ક્યારેક હિંમતભેર ગણતરીપૂર્વકનું જોખમ લેવું પડે છે.
પણ હિંમત એટલે ડર ન હોવો એવું તો નથી ને? સાતમો સિદ્ધાંત કંઈક આવું જ કહેતો લાગે છે. ગુંડાઓ સામે ઉભા રહો.
અહીં ગુંડાઓ એટલે શાર્ક. મેક્રેવન શાર્ક માછલીનું ઉદાહરણ આપે છે. ટ્રેનિંગમાં શાર્ક માછલીઓ હોય એવા પાણીમાં રાત્રે તરવાનું હોય છે.
ઓહ, ડરામણું લાગે છે.
હા, અને ઇન્સ્ટ્રક્ટર શીખવે કે જો શાર્ક તમારી આસપાસ ગોળગોળ ફરવા માંડે તો ડરીને ભાગવાને બદલે એનો સામનો કરો, એના નાક પર મુક્કો મારો. એ જ રીતે જીવનમાં પણ શાર્ક જેવા લોકો મળે, ગુંડાઓ, જુલમીઓ, ડરાવનારા લોકો કે પરિસ્થિતિઓ, એમનો હિંમતથી સામનો કરવો જોઈએ.
એટલે ડર લાગે તો પણ જે સાચું છે એના માટે ઉભા રહેવું, એ જ સાચી હિંમત.
બરાબર. હિંમત એટલે ડરની ગેરહાજરી નહીં, પણ ડર હોવા છતાં કાર્ય કરવો. આઠમો સિદ્ધાંત આ વાતને હજુ આગળ લઈ જાય છે. અંધકારમય ક્ષણોમાં તમારા શ્રેષ્ઠ બનો.
એટલે જ્યારે પરિસ્થિતિ સૌથી ખરાબ હોય ત્યારે.
હા, જ્યારે દબાણ ચરમસીમા પર હોય, બધું જ અંધકારમય લાગતું હોય, ત્યારે આપણી અંદર જે શ્રેષ્ઠ છે એને બહાર લાવવાનું છે. મેક્રોબન પાણીની અંદર સંપૂર્ણ અંધકારમાં દુશ્મનના જહાજ પર હુમલાની તાલીમનું ઉદાહરણ આપે છે.
એમાં શું હોય?
એમાં તમારે અત્યંત તણાવ, ભય અને અંધારામાં પણ એકદમ શાંત, ફોકસ્ડ અને અસરકારક રહેવાનું હોય છે. જીવનમાં પણ જ્યારે આવી અંધકારમય ક્ષણો આવે, કોઈ અંગત દુર્ઘટના, નોકરી જતી રહેવી, ધંધામાં ખોટ, ત્યારે આપણી આંતરિક શક્તિનો ઉપયોગ કરીને આપણે આપણું શ્રેષ્ઠ પ્રદર્શન કરવું પડે છે.
આ ખરેખર અઘરી કસોટી છે, અને આવી જ અઘરી પરિસ્થિતિ માટે નવમો સિદ્ધાંત બહુ જ એમ કહીએ તો પ્રેરણાદાયક છે. જ્યારે તમે ગળાડૂબ કાદવમાં હો ત્યારે ગાવાનું શરૂ કરો. આનો શું મતલબ?
આ આશાની શક્તિ વિશે છે. સીલ ટ્રેનિંગમાં હેલ વીક આવે, જે સૌથી અઘરું અઠવાડિયું હોય. એમાં એકવાર તાલીમાર્થીઓને કલાકો સુધી ઠંડા ચીકણા કાદવમાં ગળા સુધી ડૂબેલા રાખવામાં આવ્યા હતા. રાતનો સમય, ઠંડી, બધાનું મનોબળ તૂટી રહ્યું હતું.
સ્વાભાવિક છે.
ત્યારે ઇન્સ્ટ્રક્ટરે કહ્યું કે જો 5 જણ હાર માની લેશે તો બાકીનાને બહાર કાઢશે. બધા એકબીજા સામે જોવા લાગ્યા, અને ત્યારે અચાનક એક તાલીમાર્થીએ ગીત ગાવાનું શરૂ કર્યું. પહેલા ધીમેથી, પછી જોડથી.
પછી શું થયું?
પહેલા તો કોઈ જોડાયું નહીં, પણ પછી બીજો જોડાયો, ત્રીજો જોડાયો, અને જોત જોતામાં બધા ગાવા લાગ્યા. પેલી ઠંડી, પેલો કાદવ, પેલી નિરાશા, બધું જાણે ઓગળી ગયું. કોઈએ હાર ન માની. આ બતાવે છે કે એક વ્યક્તિની આશા પણ કેટલો ફરક પાડી શકે છે.
અદ્ભુત. એક વ્યક્તિ આખા ગ્રુપનું મનોબળ બદલી શકે છે. આશા ખરેખર શક્તિશાળી છે.
અને છેલ્લો 10મો સિદ્ધાંત, જે આ બધાનો નિચોડ છે, ક્યારે ક્યારે હાર માનો નહીં.
આ તો સીધો જ સંદેશ છે.
હા, સીલ ટ્રેનિંગ સેન્ટરમાં એક પિત્તળની ઘંટડી લગાવેલી હોય છે, BUDSમાં. જો કોઈ તાલીમાર્થીને લાગે કે હવે એનાથી સહન નહીં થાય, એણે હાર માનવી છે, તો એણે જઈને એ ઘંટડી વગાડવાની 3 વાર.
એટલે એ હાર માન્યાની નિશાની.
બરાબર. અને મેકેવનનો આદેશ સ્પષ્ટ છે, એ ઘંટડી ક્યારેય ન વગાડો. હાર માનવી એ એક પસંદગી છે, અને એનો અફસોસ કદાચ જિંદગીભર રહી જાય. એમણે એવા ઘણા માણસો જોયા છે જે અત્યંત પીડા સહન કરીને પણ ટકી રહ્યા, પણ ઘંટડી ન વગાડી. જીવન તમને વારંવાર લલચાવશે, હાર માનવા માટે ઉશ્કેરશે, પણ તમારે ટકી રહેવાનો સંકલ્પ કરવો પડશે.
વાહ, આ 10 સિદ્ધાંતો ખરેખર જીવનના દરેક પાસાને આવરી લે છે. જો આપણે આ પુસ્તકના મુખ્ય સંદેશાઓ એટલે કે કી થીમ્સ એને ટૂંકમાં તારવીએ તો કયા મુદ્દાઓ મુખ્ય ગણાય?
મારા મતે સૌથી પહેલો અને મૂળભૂત સંદેશ છે નાની પણ નિયમિત શિસ્તની તાકાત. પેલી પથારી બનાવવાની વાત, નાના કામમાં પણ શ્રેષ્ઠતા રાખવી એ આદત બની જાય છે.
બરાબર. બીજું, ટીમવર્ક અને માનવ જોડાણ. આપણે એકલા નથી, બીજા પર આધાર રાખવો અને બીજાને આધાર આપવો એ જરૂરી છે. પેલી બોટ ક્રૂ વાળી વાત.
હા.
ત્રીજું, સ્થિતિસ્થાપકતા. જીવન અઘરું છે, અન્યાયી પણ હોઈ શકે છે, એ સ્વીકારીને નિષ્ફળતામાંથી શીખીને ફરિયાદ વગર આગળ વધતા રહેવું. પેલી શુગર કૂકી અને સર્કસ વાળી વાત આ જ શીખવે છે.
ચોથો મુદ્દો હિંમતનો. ડર લાગે તો પણ જે સાચું છે એ કરવું, પછી ભલે એ શાર્કનો સામનો હોય કે કોઈ ગણતરીપૂર્વકનું જોખમ.
અને પાંચમો, જે મને વ્યક્તિગત રીતે બહુ ગમ્યો એ છે આશાની શક્તિ. પેલું કાદવમાં ગાવાનું ઉદાહરણ. નિરાશામાં પણ આશા એક બહુ મોટું બળ છે. એક વ્યક્તિ પણ ફરક પાડી શકે છે. અને આ બધાની ઉપર પેલી અડગ રહેવાની ભાવના, ક્યારેય હાર ન માનવી, ઘંટડી ન વગાડવી.
બરાબર, આ મુખ્ય સંદેશાઓ છે.
પુસ્તકમાં ઘણા એવા વાક્યો પણ છે જે યાદ રહી જાય. કેટલાક એવા કોટ્સ જેવા વિચારો પર વાત કરીએ.
હા, ચોક્કસ. સૌથી પહેલું અને જાણીતું તો એ જ, જો તમે દુનિયા બદલવા માંગતા હો તો તમારી પથારી બનાવીને શરૂઆત કરો. મતલબ કે મોટા ફેરફારની શરૂઆત નાની વ્યક્તિગત શિસ્તથી થાય છે.
બીજું, જે જીવનની કઠોર વાસ્તવિકતા બતાવે છે. જીવન અન્યાયી છે, આગળ વધતા રહો. આપણે સારાંશમાં કહીએ તો, ફરિયાદ નહીં, કામ ચાલુ રાખો.
પછી નિષ્ફળતા માટેનો નવો દૃષ્ટિકોણ. નિષ્ફળતા તમને વધુ મજબૂત બનાવી શકે છે. સારાંશ, એને અંત ન ગણો, પણ શીખવાની તક ગણો.
અને આશા વિશે પેલું સુંદર વાક્ય, આશા બ્રહ્માંડની સૌથી શક્તિશાળી શક્તિ છે. એક વ્યક્તિ લોકોને આશા આપીને દુનિયા બદલી શકે છે. આશા એ નિષ્ક્રિય નથી, સક્રિય બળ છે.
અને છેલ્લે પેલો અંતિમ આદેશ, ક્યારેય ઘંટડી ન વગાડો, બસ ટકી રહો, હાર ન માનો.
આ બધા સિદ્ધાંતો અને વિચારો સાંભળવામાં બહુ સારા લાગે છે, પ્રેરણા પણ મળે છે. પણ હવે સવાલ એ છે કે આ બધું રોજિંદા જીવનમાં, આપણા સામાન્ય જીવનમાં કેવી રીતે લાગુ કરવું?
જુઓ, શરૂઆત બહુ નાની કરી શકાય. જેમ કે ખરેખર રોજ સવારે ઉઠીને પથારી સરખી કરવી, અથવા નક્કી કરવું કે રોજ 5 મિનિટ કસરત કરવી કે શાંતિથી બેસવું. દિવસની શરૂઆત એક નાના પૂર્ણ થયેલા કામથી કરવી.
અને જ્યારે મુશ્કેલી આવે ત્યારે પેલો અન્યાયવાળો સિદ્ધાંત.
હા, ત્યારે પેલી સુગર કૂકીવાળી વાત યાદ કરવાની. કદાચ પરિસ્થિતિ આપણા હાથમાં નથી, અન્યાયી લાગે છે, પણ એનો સ્વીકાર કરીને મનમાં ફરિયાદ રાખ્યા વગર આગળ વધો. એટલે કે આપણું કામ ચાલુ રાખવું. આપણી પ્રતિક્રિયા આપણા હાથમાં છે.
અને ઓફિસમાં કે ધંધામાં,
ત્યાં ટીમવર્કનો સિદ્ધાંત. આપણે એક સારા બોટ ક્રૂ મેમ્બર બની શકીએ, બીજાને મદદ કરીએ, જરૂર પડે તો મદદ માંગવામાં સંકોચ ન રાખીએ. જો લીડર હોઈએ તો મુશ્કેલ સમયમાં ટીમને હિંમત આપીએ, આશા આપીએ, પેલું કાદવમાં ગાવા જેવું.
અને પેલી શાર્કવાળી વાત, મુશ્કેલ લોકો સાથે કેવી રીતે કામ પાર પાડવું?
હિંમતથી, ડરીને, ભાગવાને બદલે એમનો સામનો કરવો. અલબત્ત શાંતિથી અને સમજદારીપૂર્વક, પણ પીછેહટ નહીં.
અને ધ્યેય સિદ્ધિ માટે આ કેવી રીતે ઉપયોગી થઈ શકે? દાખલા તરીકે કોઈ મોટી પરીક્ષાની તૈયારી હોય કે કોઈ નવું કામ શરૂ કર્યું હોય.
ત્યાં પેલો છઠ્ઠો સિદ્ધાંત, ગણતરીપૂર્વક જોખમ લેવું, માથાભેર સરકવું. અને સૌથી અગત્યનું 10મો સિદ્ધાંત, ઘંટડી ન વગાડો. લાંબા ગાળે સફળતા માટે દ્રઢતા ખૂબ જરૂરી છે. જ્યારે હાર માનવાનું મન થાય ત્યારે આ સિદ્ધાંત યાદ કરવો.
આ બધું આપણી માનસિકતા, આપણા માઇન્ડસેટ પર પણ અસર કરતું હશે ને?
ચોક્કસ. જ્યારે આપણને પોતાની જાત પર શંકા થાય ત્યારે પેલું ફક્ત હૃદયનું કદ મહત્વનું છે યાદ રાખવાનું. આપણે બીજા કરતા કેવા દેખાઈએ છીએ કે આપણી પાસે શું ઓછું છે એના પર ધ્યાન આપવાને બદલે આપણી આંતરિક શક્તિ અને નિશ્ચય પર ફોકસ કરવું. જીવન અન્યાયી છે એ સ્વીકારી લેવાથી પણ, ખબર છે, માનસિક શાંતિ મળે છે.
ખરેખર આ પુસ્તકમાંથી ઘણું બધું લેવા જેવું છે. મારા માટે અંગત રીતે સૌથી મોટો ટેકઅવે એ છે કે નાની પણ સતત કરવામાં આવતી શિસ્તબદ્ધ ક્રિયાઓની શક્તિ કેટલી જબરદસ્ત હોઈ શકે છે. આપણે ઘણીવાર મોટા ચમત્કારની રાહ જોઈએ છે, પણ શરૂઆત તો અહીંથી જ થાય છે.
અને મને પેલી આશાવાળી વાત બહુ સ્પર્શી ગઈ કે આશા એ ફક્ત એક લાગણી નથી, પણ એક સક્રિય પસંદી છે, એક શક્તિ છે. ગમે તેવી ખરાબ સ્થિતિમાં પણ જો એક વ્યક્તિ પણ આશાનું કિરણ બની શકે તો એ આખી પરિસ્થિતિને બદલી શકે છે. આ વિચાર જ બહુ પાવરફુલ છે.
હા, એકંદરે જોઈએ તો પુસ્તક આપણને એ જ કહેશે કે ભલે જીવનમાં પડકારો આવે, ભલે બધું આપણા ધાર્યા મુજબ ન થાય, પણ આપણી પ્રતિક્રિયા, આપણી પસંદગી, આપણી શિસ્ત, આપણી હિંમત, આપણી આશા અને આપણી દ્રઢતા, આ બધું આપણા હાથમાં છે.
બરાબર. અને આ જ વસ્તુઓ છે જે સામાન્ય માણસને પણ અસાધારણ બનાવે છે. આ કોઈ સુપર પાવરની વાત નથી, પણ આપણા બધાની અંદર રહેલી શક્તિને ઓળખવાની અને એનો ઉપયોગ કરવાની વાત છે.
તો શ્રોતાઓ માટે એક છેલ્લો વિચાર. તમારા જીવનમાં એવી કઈ નાની વસ્તુ છે, એવી કઈ પથારી છે જેને જો તમે રોજ નિયમિતપણે પૂરી શિસ્તથી કરો તો એ લાંબા ગાળે મોટો ફેરફાર લાવી શકે છે. જરા વિચારજો.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.